नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयुर्याणम नमो वज्जायाणम नमो लोये सर्वसाणम मोक्षमार्गस्य नेतारं वेतारं कर्म ब्रूहताम ज्ञातारं विश्वतत्वानां वंदे तदगुणलब्धये। आचार्य देव उमा स्वामी कृत तत्वार सूत्र ग्रंथादि राजना छठा अध्याय ना अंतर्गत अपनो स्वाध्याय चाले छे। छठा अध्याय नी अंदर आश्रव तत्व नु निरूपण करवामां आव्युं छे। तेनी अंदर जीवना एवा कया परिणामोनु निमित्त पामीने कया कर्मोनो आश्रव थाय छे तेनी आनी अंदर चर्चा करवामां आवी छे। आनी चर्चा जाणवाथी फायदो ए छे के प्रत्येक समये जीवने अनेक प्रकारना परिणाम थाय छे, तेनाथी तेने कर्मबंध पण थाय छे, अने कर्मबंध थाया तो तेनो उदय पण अवश्य आवे ज छे, અને ઉદય આવતા તેનું તેને ફળ પણ મળે છે। અને જ્યારે કર્મનું કંઈ પણ ફળ મળે છે, બીજા શબ્દોમાં કહીએ તો જીવ એને આધીન થાય છે, તો અવશ્ય જીવની જે દશાઓ છે તેની અંદર યા તો હીનાધિકપણું જોવામાં આવે, યા તો વિપરીતતા જોવામાં આવે, યા તો એને વિકાર જોવામાં આવે। કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વાભાવિક એનો સ્વભાવ જે છે તે ફળને લઈને એને એ પ્રમાણે સ્વાભાવિક સ્વભાવ ભોગવવામાં આવતો નથી। એટલા માટે જીવને જ્યારે આનું જ્ઞાન કરાવવામાં આવે તો જીવ ચેતે છે, એ પરિણામોનો ખ્યાલ રાખે છે। અત્યારે શૈલી જ્ઞાન પ્રધાન શૈલી ચાલે છે, દ્રષ્ટિ પ્રધાન શૈલી નથી ચાલતી। દ્રષ્ટિ પ્રધાન શૈલીમાં તો પરિણામ જ મારા નથી, તમે ધ્યાન રાખવું અને ના રાખવાની વાત જ નથી, પણ એ દ્રષ્ટિ પ્રધાન શૈલીની સાથે જ્ઞાન પ્રધાન શૈલી સમજવી પણ આવશ્યક છે। કારણ કે પરિણામ પણ તારા છે, બીજા કોઈના કરીએ નથી થયા। ફળ ભોગવે છે તો તું પોતે ભોગવે છે, તારા કરેલા પરિણામનું ફળ અન્ય કોઈ નથી ભોગવતો। જે દુઃખ જોવામાં આવે છે સંસારમાં તે તું પોતે દુઃખી છે, અને એ પ્રમાણે તારી અવસ્થા એ પ્રમાણે થઈ રહી છે, એ તો પ્રત્યક્ષમાં દેખાય છે, કોઈને પૂછવા જવાની પણ જરૂર નથી। હું દુઃખી છું એના માટે મારે શાસ્ત્ર વાંચવા પડે, જોવું પડે હું દુઃખી છું કે સુખી છું, કે પોતાને અહીંયા આગળ અનુભવ છે કે મને અત્યારે વર્તમાનમાં દુઃખ છે તેનું કારણ શું, કે મને મારા પરિણામ જ જે સ્વભાવથી વિપરીત ચાલી રહ્યા છે તેવા પરિણામ જ મારા દુઃખનું કારણ છે, તો જીવ જેતે તો ધર્મ માર્ગમાં લાગે, મોક્ષ માર્ગમાં લાગે। એના હેતુએ અહીંયા ઉમા સ્વામી આચાર્ય દેવે આઠ પ્રકારના કર્મના આશ્રવના અલગ અલગ પ્રકારે કારણ અહીંયા આગળ બતાવ્યા છે। એની અંદર આપણે જે ચર્ચા ચાલે છે એની અંદર જ્ઞાનાવરણ અને દર્શનાવરણ આ બધા જે કારણો છે એ જ્ઞાનાવરણ કર્મના પણ આશ્રવનું કારણ થાય છે અને દર્શનાવરણ કર્મના પણ આશ્રવનું કારણ થાય છે। સમજો, દર્શન મોહનીય અલગ, એની ચર્ચા અલગ, અને દર્શનાવરણ કર્મ અલગ, બંને કર્મ અલગ અલગ છે। જીવમાં એક દર્શન નામનો ગુણ છે અને એક જ્ઞાન નામનો ગુણ છે, તો કે છે કે તે જાણવાનું જ્ઞાન કામ કરે અને દેખવાનું દર્શન કામ કરે। સવારના ભાગમાં થોડું એને વધારે સ્પષ્ટ રીતે લઈશું, અત્યારે અહીંયાની અપેક્ષાએ ચર્ચા છે। તો કે છે કે અહીંયા આગળ આજે એક એક પરિણામની કાલે ચર્ચા કરી આજે બી કરીશું, તો એ બધા જ્ઞાન ઉપર પણ આવરણ નાખવામાં નિમિત્ત બને છે અને દર્શન પર પણ આવવા જેને કહેવાય આવરણ નાખવામાં નિમિત્ત બને છે, એના કેટલાક કારણ આપ્યા છે તેની પણ આજે ચર્ચા જોઈશું આપણે। એની અંદર જ્ઞાનાવરણ કર્મના છ કારણ આપ્યા સામાન્યપણે, કયા કયા? પ્રદોષ, નિહનવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપઘાત। આ છ કારણમાંથી આપણે ત્રણ કારણની ચર્ચા આપણે કરી ચૂક્યા છે, હવે આપણે આગળ ચાલીએ। હવે જો ચોથા નંબરનું કારણ છે અંતરાય। એક વાત બીજી કહી દઉં કે આચાર્ય દેવે જેટલા પણ કર્મના આવવાના જે કારણ જીવના બતાવ્યા છે તો ખાલી એટલા જ કારણ હોય એવું નથી હોતું, આ તો બધા ઉપલક્ષણના રૂપમાં છે. ઉપલક્ષણ એટલે ખ્યાલ આવ્યો કે મને, મતલબ ઉપલક્ષણ એટલે કોઈ એક વાત બતાવે, એક ઉદાહરણ આપે, પરંતુ એને લગતા બીજા પણ કેટલાય ઉદાહરણ હોય તો તે તમારે જેને કહેવાય કે સમજી લેવું. ડાયાબિટીસ વાળાને એમ કહેવામાં આવે કે તમારે છે ને સાકર ન ખાવી, તો પછી સાકર ન ખાવી એટલે બાકીના બીજા બધા પણ ઘડિયા પદાર્થ એના રૂપમાં આવી જાય, એટલે એને ઉપલક્ષણના રૂપમાં કહેવામાં આવે. કેમ? કારણ કે આપણે એના બીજા બી ચર્ચાની અંદર કરવાના છીએ, એટલા માટે આ વાતનો ખુલાસો કરી દીધો. હવે જુઓ, અંતરાય જ્ઞાનાવરણ એક અંતરાય કર્મ, સમજો અંતરાય એક કર્મ છે, એનો બી આની અંદર કેવી રીતે રોલ છે થોડો સમજીએ છે. ટેકનિકલી પહેલા તો અહીંયા આગળ આ અંતરાય અહીંયા આગળ દોષ બતાવ્યો છે, આ દોષના રૂપમાં છે. અહીંયા આગળ શું કહેવા માંગે છે? જ્ઞાન કા અભ્યાસ કરને મેં વિઘ્ન ડાલના, સમજો જ્ઞાન કા અભ્યાસ કરને મેં વિઘ્ન ડાલના તે અંતરાય નામનો દોષ આવે છે. બીજા પણ કારણ આપ્યા છે, આ પહેલા સમજો. આપણે અહીંયા આગળ પ્રવચનમાં બેસ્યા છીએ, આ તો ઘરગથ્થુ દાખલો છે, પ્રવચનની અંદર બેસ્યા છે અને અહીંયા આગળ મોબાઈલ ઉપર મોબાઈલ વાગે છે. જોકે હવે તો ઘણો બધો સુધારો થઈ ગયો છે, અહીંયા તો અત્યાર સુધી તો એક રિંગ સંભળાય નહીં મને. અમારે ત્યાં આગળ ઘણી સંભળાય છે, એક ખૂણે ત્યાં આવે ને એક ખૂણે ત્યાં આવે. એમાં ઘણી વાર એવું બને છે કે એમાં એનો કોઈ એવો ભાવ નથી હોતો, પણ સાયલેન્ટ મોડ પર રાખવાનો રહી જાય છે. એવું અમે સમજીને આવીએ છીએ, કારણ કે એક દિવસ રહી જાય, બીજે દિવસે બી રહી જાય, એક શિબિરમાં એક પ્રવચનમાં રહી જાય, બીજે પ્રવચનમાં પણ રહી જાય, એટલે બધાને ખબર તો પડે ને. કેવાનો મતલબ, તો અહીંયા આગળ કહે છે કે મોબાઈલ, અને કહે છે કે આ પ્રમાણે એક મોબાઈલની ઘંટડી વાગે છે. આ એક એક વસ્તુ સમજો, જરા તમે શાંતિથી સમજો. જે બેસેલા જીવો છે, પૂજ્ય ગુરુદેવશ્રીનું સમજો પ્રવચન ચાલે છે, અને જેટલા પણ અહીંયા આગળ સમજો, વાયગો કઈ ભાઈ, વાયગો નથી ને, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલે છે, અને એ વખતે સમજો કે સભાની અંદર 200 વ્યક્તિ બેસેલા છે, અને 200 વ્યક્તિ જે બેસેલા છે, આ જેને જેને સાયલેન્ટ મોડ કરવો એ કરી લો. એમાં શું છે, આપણે તો સુધરવાથી મતલબ છે, એટલે એમાં કોઈ ઓલી વાત છે નહીં. ઘણી વાર અમારા બી રહી જાય છે, એટલે એવું કોઈ એ વાતને ઇસ્યુ નથી. આ વાત તો આપણે ગંભીરતાથી સમજવાની છે, એટલે એમાં કોઈ અન્યથા ના લેવું. સમજો જરા કે અહીંયા આગળ 200 વ્યક્તિ બેસેલા છે, અને પૂજ્ય ગુરુદેવશ્રીનું અહીંયા આગળ પ્રવચન ચાલે છે, અને અહીંયા આગળ સમજો કે આપણી જેને કહેવાય ને કોઈ પણ કમીના કારણે, અને આપણા નિમિત્તે સમજો કે આપણો મોબાઈલ આ પ્રમાણે રણકે, એટલે એક સાથે કેટલા જણના ઉપયોગ ગયા બરબાદ થયા? એક સાથે 200 જણના ઉપયોગ એ વખતે બરબાદ થાય છે. તો અહીંયા આગળ કહે છે કે અહીંયા આગળ ઉપયોગ તો બરબાદ એ 200 જણના થયા, પરંતુ તારો એક મોબાઈલ વાગે છે એની અંદર એ કહે છે કે તને અહીંયા આગળ જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર આશ્રવનો બંધ થાય છે. ખ્યાલ નથી આવતો? અને તો એમ લાગે છે કે ખાલી ઘંટડી વાગી, ઘંટડી વાગી એનો સવાલ નથી. તે 200 જણનો ઉપયોગ બરબાદ કર્યો, તે 200 જણનો ઉપયોગ જે વિષય કસાઈમાં નતો લાગ્યો, પરંતુ જેને કહેવાય વિષય કસાઈથી હટીને પોતાની જ્ઞાનની નિર્મલતા કરવા માટે લાગ્યો હતો, અને એ જ્ઞાનની નિર્મલતાની અંદર તે બાધા પહોંચાડી વિઘ્ન નાખ્યું. તો તું હજી તને ખ્યાલ નથી, એક એક વાત શું સમજો. આ કર્મો છે ને, કર્મોની શું વ્યવસ્થા છે સમજો જરા. કેટલાક કર્મ એવી રીતે બંધ, તમારે ચાલી ગયું ને ઉદય બંધ સત્તા ઉદીર્ણ, એમાં નિદત્તિ નિકાસી તે બધું ચાલી ગયું ને. તો નિદત્તિ નિકાસી સમજો કે આ જીવને અહીંયા આગળ મિથ્યાત્વ અવસ્થામાં એવા પરિણામ થઈ જાય, અને એનાથી તે જ્ઞાનાવરણ કર્મનો અહીંયા આગળ તીવ્ર અનુભાગ વાળો કેવો એવો કંઈક બંધ થઈ જાય છે. તો અહીંયા આગળ એ જ ભાવની અંદર સમ્યક દર્શન લઈ લે, અને સમ્યક દર્શન લઈ લીધા પછી પણ અરે મુનિ બની જાય, અને મુનિ બની ગયા પછી પણ એવું બની શકે, એવું બની શકે કે ઉપયોગને જેટલો વિશેષ રૂપથી સ્વભાવ સન્મુખ કરવું હોય તેટલો ના થઈ શકે, તેની અંદર સ્થિરતા નથી આવતી. આ તમારું ધ્યાન પહોંચે છે શું કહેવા માંગે છે? એક મુનિરાજ સમજો, ત્યાં તો સમ્યક દર્શન પણ થઈ ગયું છે, પણ સમ્યક દર્શન થઈ ગયું છે, પરંતુ અહીંયા જે કર્મ જે જૂના પડેલા છે તે તો પોતાનો રોલ ભજવી ભજવીને આવશે કે નહીં આવે, ભલે એની અંદર જે કંઈક બી ફરક પડી જાય છે એની ના નથી,
પરંતુ એવા પણ તો હોય છે કે જે ફરક નથી પણ પડતા, એવી ટાઈપના જેમ છે તેમ ઉદયમાં આવી જાય. શું મુનિરાજને ખબર નથી કે બહારમાં ઉપયોગ રાખવા જેવો નથી? એમને બધી ખબર છે. અહીંયા એક જ આત્મામાં ઉપયોગ લગાવવા જેવો છે એ પણ ખબર છે, અને એમને આત્મામાં જ ઉપયોગ લગાવીને અહીંયા આગળ જેને કહેવાય કે ઉપર ગુણસ્થાનો ચડ્યા છે, અને ગુણસ્થાનો ચડ્યા છતાં પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે, અને એમને ખ્યાલ છે કે સાતમાંથી પછી બાર આવવા જેવું નથી એવો પણ ભાવ છે. પણ ભાવ હોવા છતાં પણ અંદરમાં સાતમામાં જ અંતર્મુહૂર્ત માટે ટકીને શ્રેણી કેમ નથી મળાતી? કેમ? તો કે છે કે આપણે કહીએ છીએ કે પુરુષાર્થની કમી છે. અહીંયા આગળ એમ પ્રશ્ન પૂછવામાં આવે છે કે એવી પુરુષાર્થની કમી કેમ આવી છે? કારણ કે જ્ઞાનની પરિણતિને અંદર સ્વભાવ સન્મુખ વાળી છે ને, આટલી વાળવી છે, તો આટલી તારી અહીંયા આગળ ટકતી કેમ નથી? અંતર્મુહૂર્ત માટે કેમ વિશેષ કરીને ટકતી નથી? કારણ કે આ જીવ પૂર્વની અંદર એટલા બધા જીવોના ઉપયોગને જેને કહેવાય કે એ પ્રમાણે ડિસ્ટર્બ કરીને પણ આવ્યો છે, એટલા માટે સાતમાંથી આગળ જવાતું નથી. કોઈ દિવસ આ પ્રમાણેનો વિચાર કરો. અને આ કોની ઉદાહરણ કોનું લીધું છે? બીજા બધાની વાત તો દૂર રહો, પણ અહીંયા આગળ એક મુનિરાજની વાત કરીએ છીએ. અરે મુનિરાજ શું, એ જીવ તીર્થંકરનો પણ જીવ કેમ ના આવે મુનિ અવસ્થાની અંદર? છતાં પણ જેને કહેવાય કે તે અહીંયા આગળ કેટલો કાળ કાઢવો પડે છે કે ત્યાં આગળ જેને કહેવાય કે એક એક કોટી પૂર્વના આયુ હોય એની પહેલા સમજો કે એ પ્રમાણે કેટલાય લાખો વર્ષો સુધી જેને કહેવાય કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનની અંદર જેને કહેવાય ઝૂલે છે. પરંતુ ઝૂલે છે, સાંભળજો, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે એ આપણને એમની સુંદરતા દેખાય છે, પણ મુનિરાજને છઠ્ઠા સાતમામાં જ અજીને ઝૂલતા રહે છે તે તેમની એમને અસુંદરતા દેખાય છે. કેમ? કારણ કે વરી પાછું છઠ્ઠામાં આવવું તે તેમને કલંક સમાન લાગે છે. એ છઠ્ઠામાં આવી જાય છે, સાંભળજો, એ છઠ્ઠામાં આવી જાય છે તો આ જગતના જીવો ન્યાલ થઈ જાય છે, અને એ છઠ્ઠામાં આવે છે તો પોતે કેવા બેહાલ થઈ જાય છે. કેવી વ્યવસ્થા છે! એક એક અહીંયા આગળ પરિણામનું ફળ જોવામાં આવે છે. તો આવું કેમ છે કે પૂર્વમાં કરેલા કોઈ એવા પરિણામનું ફળ વર્તમાનમાં શું જોવામાં આવે છે? તો કે છે કે કર્મ કે છે કે અમારે તો દયા નથી. કર્મ તો કે છે અમે તો આમે જડ છે અને આમે જડ છીએ. આ ખબર પડે કે કર્મ પ્યોર પૌદ્ગલિક છે, એટલે કે આપણે ના કહીએ કે એ માનતા નથી, આપણે આપણે આપણી જેને કહેવાય ને આપણે એ માનતા નથી, એમ અહીંયા આગળ પણ સમજી લેજો. જડ છે પણ પરફેક્ટ અને ઈમાનદાર છે. અહીંયા આગળ કે છે કે પ્રકૃતિના નિધાનની અંદર કે અમારા માટે કોઈ પક્ષપાત નથી. પ્રકૃતિના વિધાનની અંદર તો અમારી સામે જે પણ હોય તો કે જેમ છે તેમ અમે કહે કે અમે તો આવવાના, અને એ જીવે એવી જાતના પરિણામ કર્યા છે તો કે છે કે એનું ફળ પણ જેને કહેવાય અમે આપીને જ રહીશું. અને આ પ્રમાણે જેને કહેવાય કે અંતરાય કરવી વાત ક્યાંથી ચાલી હતી? કે જે કોઈ જ્ઞાન કરવા બેસ્યું હોય અને એ જ્ઞાન કરવાવાળા જીવને, આ તો એક ઉદાહરણ આપ્યું, તો કે એવને કોઈ પણ રીતે એને ડિસ્ટર્બ કરવા એટલે એના ઉપયોગને ડિસ્ટર્બ. શું તમને એ ખબર છે કે એ જ્યારે તત્વજ્ઞાન કરે છે, ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળે છે અથવા તો વ્યક્તિગત સ્વાધ્યાય કરે છે, એ જ વખતે એના ઉપયોગની એક ધારા પણ બની ગઈ હોય છે, એની ઉપયોગની અંદર એક એવી ઉગ્રતા પણ આવી શકી હોય છે, એનો ઉપયોગ પણ એવો તૈયાર થઈ ગયો હોય છે. અરે એવું બી તો બને છે કે તે પ્રાયોગલબ્ધિ સુધી પણ આવી ગયો હોય છે, અને એ પ્રાયોગલબ્ધિ સુધી આવીને તારી અહીંયા આગળ રિંગ વાગે છે અને તું વળી પાછું એને બેક ટુ પેવિલિયન મોકલે છે, તો કે છે કે તને અંતરાય કર્મના આશ્રમ કારણ થાય છે. નથી ખ્યાલ આવતો? કોમન લાગે છે, એકદમ સિમ્પલ લાગે છે. આવું જ કંઈક છે, અહીંયા છીએ તો કંઈક છે આપણને, એ પ્રમાણેના જેને કહેવાય ઉદય ચાલે છે. અપ્રયોજન ભૂતો વાતો કરવી અહીંયા આગળ, તો સમજો આ તો જે ગુરુદેવશ્રીએ તો વિવેક શીખવાડ્યો, સભાની અંદર કેવી રીતે બોલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ચાલવું, એ બધું પણ એમને તો આપણને જેને કહેવાય કે વિવેક શીખવાડ્યો. બાકી તો અમે જોઈએ છીએ કે મંદિરમાં અમે દાદર ચડીએ છીએ, અમે આ જોયેલા ઉદાહરણ આપીએ છીએ, મંદિરમાં દાદર ચડીએ છીએ, સાથે સાથે બીજા ભાઈઓ પણ મંદિરમાં આવે છે, સામે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા બિરાજમાન છે, એ જ વખતે એનો મોબાઈલ લાગે, મતલબ વાગે છે, અને એ જ વખતે બધા જ બેસેલા હોય અને જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાની સામે દર્શન કરવાનું તો ભૂલી જાય છે અને ત્યાંથી મોબાઈલ કાઢીને વાતો કરવાનું ચાલુ કરી દે છે. વિચાર કરો, આવું કેમ? કારણ કે હું કોના માટે મંદિરે આવું છું? આ હું દર્શન કરવા એ પોતે જ આવ્યો છે પાછો, અને કોઈને કીધું એટલે આવ્યો છે એમ નહીં. એ રોજ દાદર ચડે છે, પણ રોજ દાદર ચડતો હોવા છતાં પણ આ દર્શનનું ફળ તો મારી વિશુદ્ધિ હોવું જોઈએ, એ જ્ઞાનમાં ના હોવાના કારણે, ખ્યાલમાં ના હોવાના કારણે, તો જ વિચાર કરો કે મોબાઈલની મુખ્યતા થઈ જાય છે અને જિનેન્દ્ર ભગવાનના દર્શન છૂટી જાય છે. જો તો ખરા કે મતલબ, આવી આવી તો દશા છે, અને કેટલાય ભવ સુધીને આવી આવી દશામાં કેટલાય ભવ તો ભગવાન વગર રહ્યો, અને ભગવાન મળ્યા છતાં પણ ભગવાન વગર રહ્યો, અને આગળ ન જાણે કેટલાય ભવ સુધી ભગવાન વગર રહે. હવે જયારે આજ ભગવાન વગર રહે તો આ ભગવાન તો ક્યાંથી મળવાના છે? આવી દશા છે ભાઈ, આ પ્રમાણે છે. અપ્રયોજન ભૂત વાતો કરો. હોઈ શકે કે કદાચિત કોઈ આયોજન કરવા વાળાને કોઈક એવી એક બે વાત હોય, ન હોય નહીં, બધું લઈને બેસ્યા હોય તો કંઈક એ પ્રમાણે જેને કહેવાય કેવી હોય, પરંતુ બીજી કોઈ વાતો કરવી. અરે મંદિર તમે 84 આસાદન દોષ વાંચજો, કદાચ સાંભળ્યું છે આવું 84 આસાદન દોષ જેવું આવે છે કંઈ ખ્યાલ છે? બહુ સમજવા જેવી વાત છે. જ્ઞાનાનંદ શ્રાવકાચાર છે બ્રહ્મચારી રાયમલજીનું, પંડિત ટોડરમલજીના શિષ્ય થઈ ગયા, અને એમની પ્રેરણાથી તેમને સમ્યક જ્ઞાન ચંદ્રિકા બનાવ્યું હતું. આ ગુમડસારની ટીકા. બ્રહ્મચારી રાયમલજી તેઓ પોતે પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હતા, અને એ પ્રમાણે 250 વર્ષ પહેલા થઈ ગયા, એ પ્રમાણે એમની સાથે જ, અને એ પ્રમાણે છે એમનું. અને બહુ સુંદર અને અદભુત ગ્રંથ છે જ્ઞાનાનંદ શ્રાવકાચાર. એની અંદર જેને કહેવાય કે અનેક પ્રકારની વાતો આવી તમને ટૂંકમાં મળશે, કહેવાનો મતલબ કેવા કેવા પ્રકારના જીવના પરિણામ કેવી કેવી આવી રીતે વાત બને છે, એવી રીતે અહીંયા આગળ જેને કહેવાય કે એ સમજવું. હવે જુઓ આગળ અંતરાયની અંદર. હવે બીજી વસ્તુ સમજો, પુસ્તક શાસ્ત્ર પઢને વાલે કે સ્થાન કા વિયોગ કરના, ઘડીએ ઘડીએ ઉભો કરવો, બીજી જગ્યાએ બેસાડવો, ઘરની અંદર સમજો કે વાસ્ત્ર વાગતા હોય તો એને ડિસ્ટર્બ કરવા, એને ઉભા કરવા, તો કે છે કે આવું બધું કરવું, તો કે છે કે તે પણ એને જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. ઉસકી આજીવિકા બિગાડના, શાસ્ત્ર સ્વાધ્યાય કરને વાલે કી આજીવિકા બિગાડના, આ ખ્યાલ આવે છે? કેમ આવું થાય છે? આજીવિકા બગાડના એટલે એને વિઘ્ન નાખવું, એને કોઈ પણ રીતે હેરાન કરવો શાસ્ત્ર વાંચવા વાળાને, એને કોઈ પણ આડકતરી રીતે જેને કહેવાય કે એ પ્રમાણે ટોર્ચરિંગ કરવું, તો કે છે કે શાસ્ત્ર વાંચવા વાળો છે એના જ્ઞાનમાં એના કારણે ડિસ્ટર્બ થાય છે અને તું એને પ્રમાણેનું હેરાન કરે છે, તો કે છે કે એના કારણે તને જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. એની જગ્યાએ બીજી વાત બી સમજો સાથે સાથે, શાસ્ત્ર વાંચવા વાળાને બધી જ રીતે મદદ કરવા વાળાને જ્ઞાનાવરણ કર્મનો ક્ષય શું થઈ જાય છે? તો કે છે કે અનુભાગ હોય છે તે અત્યંત મંદ થઈ જાય છે. જે પણ પ્રમાણે જેને કહેવાય કે શાસ્ત્ર વાંચન કરે છે, જે પણ કોઈ જેને કહેવાય કે સમાજની અંદર એ પ્રમાણે વિદ્વાન છે, તો કે છે કે એને એ પ્રમાણે અહીં આજીવિકાની વાત કરીને, એની આજીવિકાની સમાજ મદદ કરે છે, સાંભળજો બરોબર, એની આજીવિકા માટેની જો સમાજ મદદ કરે છે તો અહીંયા આગળ કહે છે કે એની સત્તામાં પડેલા જ્ઞાનાવરણ કર્મ જે છે તે કહે છે કે મંદ થઈ જાય છે. કેમ? કારણ કે એને શું કર્યું કે આ આજીવિકાનો એક વિકલ્પ ગ્રસ્ત દશામાં વિશેષે કરીને સતાવે છે, દરેક જીવને સતાવે. ગ્રસ્ત દશા જ એ પ્રમાણેની હોય છે, સંસારનું સ્વરૂપમાં એ વસ્તુ એક પાટ જ એવી ટાઈપનો છે, અને એનો બહુધા સમય એ પ્રમાણે આજીવિકા માટે ચાલ્યો જાય છે. અને પાપના એવા ઉદય હોય, તમે આ દોલતરામજીની કથા તો સાંભળી હશે, દોલતરામજી શાસ્ત્રીમાં હતા અને એવા પાપના ઉદય જીવન જીવ્યા ત્યાં સુધી પાપનો ઉદય રહ્યો, અને આજીવિકા માટે કોઈ નિશ્ચિંતતા નથી રહી, અને આજીવિકા માટે નિશ્ચિંતતા નથી રહી છતાં પણ તત્વજ્ઞાનનો કેટલો પ્રેમ. અને એમને શેનું કામકાજ હતું એ તો ખ્યાલ હશે તમને, હે ને? સાડી ઉપર છાપ મારવાનું. તો કે સાડી ઉપર જેને કહેવાય એવી છાપ, પહેલાના જમાનામાં સાડી ઉપર આપણે છાપ પાડીને એ પ્રમાણે વેચાતી હતી, તો સાડી ઉપર જેને કહેવાય કે છાપ પાડતા હતા, અહીંયા આગળ ગોમટસાર રાખે રોજ, અને અહીંયા આગળ સાડી ઉપર છાપ પાડતા પાડતા એક એક ગાથા કંઠસ્થ કરે, અને એ પ્રમાણે આ દોલતરામજીની વાત છે. સાસની વાડા આપણી જે 6 ઢાળા ચાલે છે એની વાત ચાલે છે, મંગલાયતનની બાજુમાં છે ને એમનું, એ પ્રમાણે. તો કે છે કે આવી રીતે જેને કહેવાય કે તે આજીવિકા રડતા હતા, ઘડીકમાં આગ્રા જવું પડે, ઘડીકમાં વરી પાછા મંગલાયતન આવે, વરી પાછા 2-3 વાર ગયા, પણ જીવ્યા ત્યાં સુધી જેને કહેવાય નિશ્ચિતતા નથી, એમ હોવા છતાં પણ તેના તરફ ધ્યાન નતા આપતા, પણ પોતે પૂરેપૂરો અભ્યાસ જેને કહેવાય કે પોતાના જીવનની અંદર પૂરેપૂરો ટાઈમ જેને કહેવાય શાસ્ત્ર સ્વાધ્યાય માટે આપતા હતા. વિચાર કરો. અને એના માટે શું છે? તો કે છે કે એવા બી જગતની અંદર જીવો જે છે કે આવી રીતે જીવન આની અંદર લગાવી દે પરંતુ આજીવિકાનું ઠેકાણું ન પડે તો શું છે? તો કે છે કે સમાજની વ્યવસ્થા કરે. બહુ સમજવા જેવી વાત છે. એક બીજી વાત બી સાથે સાથે કહી દઉં, જો કે પોતે લોભ ન રાખે, પોતે એ પ્રમાણેનો લોભ ન રાખે, એમ હોવા છતાં પણ સમાજ તેની ફરજ ન ચૂકે. જ્યાં જેમ છે તેમ બંને બરોબર વસ્તુને સમજવાની છે. બધું રત્નકરણ સાવકાચારની અંદર બધી જ્યાં જ્યાં જેમ છે તેમ બધી વાત બરોબર કરેલી છે, અને પંડિત ટોડરમલજીએ બી કરેલી છે. એની કોઈ પણ વ્યવસ્થા છે, એના ઘરની શું વ્યવસ્થા છે, કારણ કે તે એક શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે તો બીજા કેટલાય જીવોનો તે ઉદ્ધાર કરે છે. કેટલાય જીવો જે કસાયથી છૂટે છે, કેટલાય જીવો દુઃખથી છૂટે છે, કેટલાય જીવોને ધર્મ માર્ગમાં લાગે છે, કેટલાય જીવોને મંદિરમાં આવતા કરે છે, કેટલાય જીવોને પાઠશાળામાં આવતા કરે છે, ન જાણે કેટલાય જીવોને એ મોક્ષમાં માર્ગ સમજીને કહેવાય સાથે લઈ જવાનું કામ કરે છે. આવો એક જીવ જેને કહેવાય તૈયાર થાય છે તો એની પાછળ પાછળ બીજા પરંપરાની અંદર કેટલાય જીવો તૈયાર થાય છે. માટે અહીંયા આગળ જે એની હેલ્પ કરે છે, મદદ કરે છે કોઈ પણ પ્રકારે, તો અહીંયા આગળ સત્તામાં પડેલા તેના અનાવરણ કર્મ કેવા થઈ જાય છે, એટલે કે ડાઉન થઈ જાય છે. એના ફળમાં એને શું મળે છે? એના ફળમાં જે એની વ્યવસ્થા કરે છે તેના ફળમાં, સાંભળજો હવે એ બી વાત સાંભળી લેજો, એના ફળની અંદર શું જોવે છે? જ્યારે પણ ગ્રંથ મળ્યો આમ જોઈ લીધું તો ફટાક કરતા જ્ઞાન ક્લિક થઈ જાય છે. આ જ્ઞાનનો ઉગાડ કુંદકુંદ આચાર્ય દેવે કોને ભેટ આપ્યું હતું? છે ને આપણી સામે જીગતો, જેને કહેવાય જાગતો ઉદાહરણ, કહેવાનો મતલબ તો કે છે કે એ વખતે જેને કહેવાય કે એ જીવ શાસ્ત્ર જ્ઞાન તો એવું કોઈ હતું જ નહીં એ વખતે, કે ભાઈ આ કોઈ એક વસ્તુ છે, પુસ્તક છે, અને કોઈ એવા ભવ્ય જીવને જેને કહેવાય કે આપવાનું છે, કોઈ એવી ટાઈપના મહાન પુરુષ હોય જે મને દેખાતા હોય, અને મુનિરાજનો જંગલની અંદર ભેટો થઈ જાય છે ને એક જેને કહેવાય કે શાસ્ત્ર ભેટમાં આપી દીધું. હવે એક શાસ્ત્ર શું ભેટ આપી દીધું તો કે છે કે અહીંયા આગળ શું થઈ ગયું, અહીંયા આગળ 11મા વર્ષે તો જેને કહેવાય કે જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરે અને એ પ્રમાણે જેને કહેવાય કે આટલા બધા પાહુડોની રચના કરી નાખે, તો તમે વિચાર કરો આ જ્ઞાનનો ઉગાડ ક્યાંથી આવ્યો? જ્ઞાન વાંચી વાંચીને પ્રગટ નથી થતું. સમજો એક એક વાત, અંદરમાં જેમ જેમ પરિણામોમાં વિશુદ્ધિ આવે છે જ્ઞાન ઓટોમેટિકલી અંદરમાં, આ ક્ષયોપશમ ઉગાડની વાત ચાલી રહી છે, અંદરમાં જેમ જેમ પરિણામોમાં વિશુદ્ધિ આવે છે, અંદરમાં જેમ જેમ જિજ્ઞાસા બને છે તેમ તેમ તેનું જ્ઞાન ખીલતું જાય છે, જ્ઞાન પ્રગટ થતું જાય છે. વધારે ભાર કોના ઉપર આપે છે? વધારે ભાર એ તત્વજ્ઞાન ઉપર આપે છે, એ તત્વને પકડવા ઉપર આપે છે. સ્વરૂપને સમજવું છે પણ સ્વરૂપને પામવા માટે સમજવું છે, એવો જેને અહીંયા આગળ ભાવ છે તો એવા જીવનું એવું જ્ઞાન ખીલે છે કે એને જાજા મહેનતની જરૂર પડતી નથી. આપણે કેમ બે બે ત્રણ ત્રણ વાર વાંચવું પડે છે? આપણે ગુરુદેવશ્રીના 19 વાર તમે કલ્પના કરો છો, 19 વાર વાંચીએ તોય કેટલા ભાવ હજી ખ્યાલમાં નથી આવતા, 19 વાર વાંચવું પડે, અને અહીંયા આગળ કોઈ એક બે વાર વાંચે છે અને એનો ભાવ ખ્યાલમાં આવી જાય છે. આનું કારણ શું છે? આનું કારણ એ છે કે એને એવી આત્માની આરાધના કરી છે, જિનેન્દ્ર ભગવાનની આરાધના કરી છે, પુસ્તકોની આરાધના કરી છે, જીનવાણી માતાની આરાધના કરી છે, તો એવો જ્ઞાનનો ઉગાડ ખીલી જાય છે કે વગર મહેનતે એ પ્રમાણે અંદરથી જેને કહેવાય કે જ્ઞાનનું ઉગડતું જાય છે. અને તે શું કર્યું કે તે કોઈની આજીવિકા બગાડી શાંતિથી બેઠા બેઠા શું થઈ જાય છે, તારું જ્ઞાન એ પ્રમાણે ઘટતું જાય છે, ઘટતું જાય છે, ઘટતું જાય છે, તો અક્ષરના અનંતમાં ભાગનું જેને કહેવાય કે રહી જાય છે. બંનેની અંદર આ ફરક પડી જાય છે. અંતરાય કર્મ, અંતરાય કર્મ અલગ અને અંતરાય દોષ, પરંતુ એનો ભાવ સમજો, એક વસ્તુ સમજો, જે આપણી મતિશ્રુત જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે ને, એકચ્યુઅલી તો બધી જ પર્યાય એ સમજો, પણ આપણે અત્યારે મતિશ્રુત જ્ઞાનની પર્યાયની વાત કરીએ છીએ. તો આપણી જે મતિ શ્રુત જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય છે એની અંદર કોણ સહાયક થાય છે? વિર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ નિમિત્ત થાય છે. બધા ગ્રંથોની અંદર એ પ્રમાણેની ચર્ચા કરેલી છે કર્ણાનયોગ સંબંધીના ગ્રંથોની અંદર, કે ગમે ત્યારે પણ એમ કીધું, દાખલા તરીકે પંચ્યાધ્યાયની અંદર એ પ્રમાણે વાત આવી સમ્યક દર્શનની, તો કે આ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ વખતે શું થાય છે? તો કે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ વખતે મતિશ્રુત જ્ઞાનાવરણનો વિશેષ ક્ષયોપશમ જોવામાં આવે છે. નંબર એક વાત કરી, બીજી વાત કરી સ્વાનુભૂત્યાવરણ કર્મનો વિશેષ ક્ષયોપશમ જોવામાં આવે છે, જે એક મતિ જ્ઞાનનો જ ભેદ છે. અને ત્રીજી વાત કરી અહીંયા આગળ વિર્યાંતરાય કર્મનો વિશેષ ક્ષયોપશમ જોવામાં આવે છે. અને ચોથી વાત કરી કે એ વખતે નિમિત્ત તરફથી કર્મનો અહીંયા આગળ ઉપશમ જોવામાં આવે છે. આ બધા કારણોને લઈને અહીંયા આગળ એક સમ્યક દર્શનની આને પ્રાપ્તિ થાય છે. જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો અહીંયા આગળ જ્ઞાન સ્વભાવ સન્મુખ થયું. તો જ્ઞાન જ્યારે સ્વભાવ સન્મુખ થાય છે તો એ જે જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ, તો એ જ્ઞાનની પર્યાયની રચના કોણ કરે છે? તો કહે છે કે જ્ઞાનની પર્યાયની રચના વીર્ય કરે છે. અને એ વીર્ય કરે છે જ્યારે વીર્યાંતરાય કર્મોનો જ્યારે વિશિષ્ટ ક્ષયોપશમ પણ સાથે અને જ્ઞાનની પર્યાયનો પણ વિશિષ્ટ ક્ષયોપશમ સાથે, તો એ પ્રમાણે જેને કહેવાય કે એ વીર્યનું રૂપ એ જ્ઞાનમાં હોવાને લઈને અહીંયા કે જ્ઞાનને પણ બલ પ્રદાન કરતું, જેને કહેવાય કે સ્વભાવ સન્મુખ કરતું, એને આત્માની અનુભૂતિ કરાવી લે છે. આ બધાનું અંદર અંદર કેવું સેટિંગ છે, કેવી વ્યવસ્થા છે અંદરમાં, કહેવાનો મતલબ અહીંયા આગળ તરત જ ક્લિક થઈ જાય, કરકતથી થઈ ગયું, આત્માનું તરત જ ખબર પડી જાય છે. આવું કેમ થાય છે? કારણ કે એને એને વીર્ય સાથ આપે છે. અને તું અંતરાય કરીને શું કરે છે? એટલે કે તું અંતરાય કરીને જ્ઞાનાવરણ કર્મનો પણ અહીંયા આગળ બંધ કરે છે અને અંતરાય કર્મનો પણ તું અહીંયા આગળ બંધ કરે છે. આ પ્રમાણેની વ્યવસ્થા છે. જુઓ આગળ, બીજી વાત કહી દઉં હવે થોડી, કીધા વગર તો રહેવાનો નથી. કોઈને અનેક પ્રકારના વિષયો, અનેક પ્રકારના ધર્મના વિષયો જાણવા માટે રોકવા તે પણ અંતરાય કર્મનો બંધ કરે છે. હલતા નહીં, શાંતિથી સમજજો એક એક ચીજ. થોડી સમાજની વ્યવસ્થા એવી જ જોવામાં આવે છે ક્યારેક ક્યારેક કોઈનાથી, કે કોઈ એક અનુયોગનો પક્ષ થઈ જાય છે અને કોઈ એક અનુયોગનો પક્ષ થઈ જાય છે. જ્યારે પણ બીજા અનુયોગની વાત આવે અથવા તો કોઈ એક સાધર્મી ભાઈ, કોઈ એક શ્રોતાગણ એ પ્રમાણે જ્યારે બીજો અનુયોગ વાંચવા ચાહે છે, ત્યારે તેને બીજા અનુયોગને વાંચવા માટે રોકવો તે અંતરાય કર્મનો બંધ કરે છે. જ્ઞાનમાં અંતરાય કર્મનો બંધ, આ અંતરાય સંબંધીનો દોષ કરે છે, એમ સમજજો જરા. બહુ એક એક વાત સમજવા જેવી છે. આ બધા ક્ષયોક્ષમના વિષયો છે. અચ્છા, તો તારું જ્ઞાન ક્ષયોક્ષમ છે તો તારું એ જ્ઞાન તો બધા ક્ષયોક્ષમના વિષય છે. તારું કયું ક્ષાય જ્ઞાન છે કે ક્ષાય જ્ઞાનનો વિષય બની ગયો? આ પોઈન્ટ સમજવા જેવી છે. નહીં નહીં, પણ આ તો બધા શું છે? આ તો બધા, આ બધા તો જાણવાના વિષયો છે. તો જાણવાના વિષયો છે તો આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ અને જ્ઞાનાદન્યત કરોત કી કિમ, તો કે આત્મા જ્ઞાન સિવાય બીજું કંઈ નહીં કરે તો વિષયોને જાણશે, તું શા માટે રોકે છે? બીજી વાત સાંભળજો બરોબર. તું એમ કહે છે કે આની જરૂર નથી, આમાં પડવાની જરૂર નથી. ચરણાનુયોગની વાત આવે ત્યારે કહે છે કે આ તો બધી ક્રિયાકાંડની વાત છે. કર્ણાનુયોગ વાત આવે તો કહે છે કે આ તો બધા કર્મોની વાત છે. પ્રથમાનુયોગની વાત આવે તો કહે છે કે આ તો કથા વાર્તા છે, પાઠશાળાઓની વાત છે. તો તારી વાત કઈ છે? એક એક ભગવાન આત્મા, બરોબર છે, સારી વાત છે. પણ તારી પરિણતિની અંદર જોયું છે, પંડિત ટોડરમલજી કહે છે, સાંભળજો, પંડિત ટોડરમલજી કહે છે કે જેને અન્ય અનુયોગની અરુચિ છે તે કદી આધ્યાત્મિક હોઈ ના શકે. એમના સ્ટેટમેન્ટ છે. જેને અન્ય અનુયોગની અનુરુચિ છે તે કદી આધ્યાત્મિક ન હોઈ શકે. આધ્યાત્મિક કોને કહેવું? અધ્યાત્મની વાત કરવા, આનો જરા સ્લો કરજો. આધ્યાત્મિક કોને કહેવું? અધ્યાત્મની વાત કરવા વાળો આધ્યાત્મિક નથી હોતો, આધ્યાત્મિક રૂપે પરિણમન કરવા વાળો આધ્યાત્મિક હોય છે. અને એ જે આધ્યાત્મિકપણું ક્યાંથી આવે છે? એટલે કે આધ્યાત્મિકપણું પોતાના જીવનથી આવશે. પોતાનું જે જીવન જે છે તે જીવનને આખું આત્મા માટે સમર્પિત કરે, અને જ્યારે પોતે આખો આત્મા માટે સમર્પિત કરશે ત્યારે એના જીવનમાં સદાચાર જોવામાં આવશે કે નહીં? ચરણાનુયોગ પુસ્તકમાં નથી, ચરણાનુયોગ જીવનમાં છે. જ્યારે પોતાના આત્મા માટે સમર્પિત થશે ત્યારે સંસારથી ભયભીત થશે કે નહીં? પોતાના ખોટા પરિણામોથી પણ ડરશે કે નહીં? અને કર્મોથી પણ ડરશે કે નહીં? ભાષા સમજો, ભાવ સમજો, બરાબર કે નહીં? તો એનાથી પોતાના પરિણામોથી બચશે. તો એ કર્ણાનુયોગ ક્યાંથી આવ્યું? શાસ્ત્રમાંથી આવ્યું કે પોતાના જીવનમાંથી આવ્યું? અને જ્યારે પોતે આત્મા સન્મુખ વળશે ત્યારે પ્રથમાનુયોગમાં જેમ મહાપુરુષો જેને કહેવાય કે બિરાજે છે, તેમ જ્યારે પોતે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરશે તો પોતે પણ સ્વયં પોતે પ્રથમાનુયોગનું ઉદાહરણ બનશે કે નહીં? તો પ્રથમાનુયોગ ક્યાંથી આવ્યું? પ્રથમાનુયોગ ગ્રંથોમાંથી આવ્યું કે પ્રથમાનુયોગ પોતાના જીવનમાંથી આવ્યું? અને જ્યારે પોતાની પરિણતિ, જ્યારે સ્વભાવ સન્મુખ થઈને અને પરિણતિની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર પ્રગટ થશે, તો કહે છે કે એ દ્રવ્યાનુયોગ ક્યાંથી આવશે? સમયસારમાંથી ને પ્રવચનસારમાંથી દ્રવ્યાનુયોગ નથી આવતો, પણ પોતાના જીવનમાંથી અહીંયા આગળ દ્રવ્યાનુયોગ આવે છે. જે પણ અનુયોગની રચના આચાર્ય દેવોએ કરેલી છે, પોતાની પરિણતિ જોઈ જોઈને અહીંયા આગળ રચના કરેલી છે. જીવનને આખું અહીંયા આગળ વાળવું, આખું સમર્પિત કરવું, આ ચાર અનુયોગ તો ચાર માતા છે. અને આ દરેક માતા જે છે એ તો બાળકનું ધ્યાન રાખવા વાળી હોય છે. અને એ જે દરેક માતા જે બાળકનું ધ્યાન રાખે છે, એટલે કે સંસારમાં રખડાવવા વાળી નથી, પરંતુ સંસારથી વિરક્તિ અપાવવા વાળી છે. અને તું આ ચાર માતાઓમાં ભાગલા કરવા બેસી ગયો કે આ માતા તો મારે ચાલે અને મારી આ માતા ન ચાલે, તો એ વખતે કહે છે કે તને અંતરાય સંબંધીનો અહીંયા આગળ દોષ લાગે છે. કેટલીક ચીજો અનુભવથી કહીએ છીએ, અનુભવથી એટલે આવું બધું જોઈએ છીએ, આ ઘણી જને કહેવાય કે ખરાબ હેબિટ છે. ખાસ કરીને વક્તાએ તો ન જ બોલવું જોઈએ, કારણ કે તે જીનેન્દ્ર ભગવાનની, આ ગણધર ભગવાનની ગાદી પર બેસીને બોલે, અને એની અંદર જ્યારે એમ કહેવામાં આવે કે અમુક જ સ્વાધ્યાય હોવો જોઈએ ને અમુક સ્વાધ્યાય ન હોવો જોઈએ, તો કહે છે કે એના માથે તો બહુ મોટી જવાબદારી છે. તમે દુકાનની અંદર જાઓ છો, તમને કોઈ એક રોગ થયો છે, તો તમે કોઈ એને એમ કહી દો છો કે તમે તારે કોઈ બી દવા આપી દો, તમે તારે કોઈ બી આપશો તો ચાલશે એમ કહો છો? જો કે એની ત્યાં રહેલી બધી જ દવાઓ રોગ મટાડવા માટેની છે, એ મેડિકલ વાળાને ત્યાં બધી જ દવાઓ રોગ મટાડવાની છે, એમ હોવા છતાં પણ કોઈ વિવક્ષિત રોગ માટે કોઈ વિવક્ષિત દવાની આવશ્યકતા છે એમ અહીંયા આગળ કહે છે કે તમે કોઈ પણ અનયોગ લઈને કોઈ પણ તમે અધ્યયન કરશો તો એમાંથી તમને શાંતિ આનંદ અને વિતરાગતા જ મળવા વાળી છે, પણ કોઈ પણ જીવ ક્યાં આગળ કોઈ કયા ઠેકાણે ઉભો છે, કોઈને કયા વિકલ્પમાં ઉભો છે, કોઈ કઈ માન્યતામાં ઉભો છે, તો જેને જેવો જેવો રોગ હોય તે પ્રમાણે અનયોગનો સ્વાધ્યાય કરશે તો તે રોગ મટવાનો અવસર છે. નિશ્ચયાભાસીને એમ કહી દેવામાં આવે કે તારે તો સમયસાર સિવાય બીજા કોઈ ગ્રંથોને અડવાનું નહીં, તો એ ભયની મુલાકાત બીજા ભાવમાં ક્યાં થશે, અરે ક્યાં થશે બીજા ભાવમાં, પોઈન્ટ પકડાય છે કે નહીં કેવાનું. અને કોઈ ક્રિયાકાંડીને એમ કહી દઈએ કે તારે અહીંયા આગળ ચરણાનયોગના ગ્રંથ સિવાય, તો કહે છે કે સાગર ધર્મામૃત સિવાય તારે કોઈને અડવાનું નહીં, તો કે છે કે મારે તો આજ જોવે છે, તો કે તારે આજ જોવે છે તો કરીશું, બે ચાર ભાવ તારા સ્વર્ગમાં જશે પછી તું કરીશું, એમ નહીં. પોતાની ભૂલ પોતે તપાસો, પોતાના પરિણામ પોતે પકડો, અને અહીંયા આગળ મારામાં જે દોષ છે તે કેવી રીતે નીકળે તે પ્રમાણે અહીંયા આગળ દવાનું સેવન કરવાનું હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ આ તો કામનું નથી. પાછા એમ પણ કે, પાછા કે બી ખરા, બધી જ જીનવાણી વિતરાગતાનું પોષણ કરવા વાળી છે, પણ પાછું ટોડર મંજીનું પરંતુ તારે શે માટે કેવું પડે, જો બધું આ બધું વિતરાગતાનું પોષણ જ કરવા માટે છે. પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગે છે બધાને ખ્યાલ આવે છે? કેવા નતા, તારે શું કરવા બોલવું પડે? હોય મુખ્યતા ગૌણતા હોઈ શકે છે, જે પ્રમાણે પૂજ્ય ગુરુદેવશ્રી એ સમાજની જે વ્યવસ્થા હતી એ વખતે જેને કહેવાય કે બહારમાં જે પ્રમાણેની માન્યતા હતી, તો એ પ્રમાણે જેને કહેવાય એમનો તો જન્મ જ એના માટે થયો હતો. તો કે છે કે એ પ્રમાણે લોકો સાચી વાતને પામે અને જેને કહેવાય કે સૈદ્ધાંતિક રીતે શું મોક્ષ માર્ગ છે તેને સમજે, આત્માના અવલંબને સમ્યક દર્શન થાય. કારણ કે દ્રવ્યાનયોગના અધ્યયન વગર અથવા તો અભ્યાસ વગર તો કે છે કે બાકીના અનયોગનું પણ પ્રયોજન ભાષિત થતું નથી, આ પણ ટોડરમલજી કહીને ગયા છે. તો કે છે કે એ હેતુએ જેને કહેવાય કે એ પ્રમાણે એમને મુખ્ય રૂપથી મુખ્યતાથી જેને કહેવાય કે તેમને વાત કરી, એમ હોવા છતાં પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ અહીંયા આગળ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પર બી પ્રયોજન કર્યા છે. એમ હોવા છતાં પણ એમને જ્યાં જ્યાં પણ જે જે અનયોગની અંદર ધવલાનો સ્વાધ્યાય કેટલી વાર કર્યો છે, ગુરુદેવશ્રીની વાત કરું છું, કેટલી વાર કર્યો છે ધવલાનો સ્વાધ્યાય? આપણે ઉજ્જવલાબેન કહેતા હતા લગભગ 7 કે 8 વાર એમને ધવલાનો સ્વાધ્યાય કર્યો છે. કહેવાનો મતલબ આ પ્રમાણે કરણાનયોગના સ્વાધ્યાય બધા જ અધ્યયન કરતા હતા. અને અહીંયા આગળ તું અહીંયા આગળ એમ કહે છે કે આની તો જરૂર નથી, આની તો જરૂર નથી, તું આવી રીતે બટવારા કરે છે તો તને અંતરાય સંબંધીનું અહીંયા આગળ દોષ લાગે છે. કોઈની ટીકા ટિપ્પણીની વાત નથી, પરંતુ માથે બહુ જવાબદારી છે. હા, તમે વ્યક્તિગત કહી શકો છો, ગાદી પરની પણ તમે વ્યક્તિગત કહી શકો છો કે તમને આનો સારો અભ્યાસ છે. પહેલા તો એને એક જોવો, વ્યક્તિગત કહેવાની બી એક પદ્ધતિ હોય. પહેલા તો એ જે પણ વાંચતો હોય એના વખાણ કરી દેવા કે તું વાંચે છે બહુ સારું છે આ કરે છે, પણ તે પછી ઓલું વાંચ્યું તે એ પણ વાંચ્યું વાંચવા જેવું છે એમ કરીને એને થોડી ઘેડ પાડીને એને બતાવવું પડે. પણ તમે એને સીધી ડાયરેક્ટ મોઢા પર કહી દો, પોઈન્ટ પકડાય છે? એક વસ્તુ કહેવાનો મતલબ તો કે છે કે બધો ઉપદેશ કેવી રીતે, કયા જીવને ક્યારે કેવી રીતે આપવો, અને ખરેખર કયા ઉપદેશની ક્યાં કેવી રીતે જરૂર છે એ ખરેખર સમાજે પણ વિચારવાની જરૂર છે. ખ્યાલ આવે કે નહીં? હમણાં જ પ્રસંગભાઈનો કહી જ દઉં, હવે હમણાં મારા આ પતે એટલે તરત બીજે દિવસે આપણે ત્યાં જવાનું ચેતન્યધામ, આપણે છે ને કુનકુન કાનની શિબિર લાગવાની છે, એટલે ત્યાંથી મને બે સબ્જેક્ટ આપવામાં આવ્યો છે કે તમારે બે વિષય અલગ અલગ લેવાના છે. એટલે મેં કીધું યાર આ વિષય 20-20 વર્ષથી ચાલે છે, જ્યાં ચાલે છે ત્યાં એ જ વિષય. મેં કીધું તમે મને બીજું, મેં કીધું હું તમને મારું કંઈક કહું મંતવ્ય, કે મેં કીધું મને ખબર છે ત્યાં આગળ કયા કયા કેવી ટાઈપના વિષય શું છે કેવી રીતે છે બધું મને મને મારા જ્ઞાનમાં ખ્યાલ છે. અને સમાજની અંદર મેં કીધું કેટલાક વિષય એવા પણ હોય કે આપણે જેને કહેવાય કે એ મૂકીએ, એમ મુકાયા નથી તો મૂકીએ, ઘણા વર્ષોથી મુકાયા નથી તો મૂકીએ. તો એની અંદર મેં પ્રપોઝલ ચરણાનયોગનું આપ્યું. તરત જ આપણે એક ભાઈ, તો મારાથી અહીંયાથી નામ ન લેવાય, પણ એક ભાઈ ખુશ થઈ ગયા. અને તરત જ 3 દિવસ પછી પાછો ફોન આવ્યો, એટલે આપણી એપ્લિકેશન કેવી થઈ ગઈ? રિજેક્ટ. કે અરે નિલેશભાઈ અહીંયા આગળ ક્રિયાની ક્યાં વાત કરો છો, મને કે અહીંયા આગળ ક્રિયાની વાત. એક ના ના, એક ક્રિયાની વાત નહીં કરો, એક તમે તો આ વાત કરો, તમે આ વાત કરો. બીજું આપ્યું મને, કરણાનયોગનો આપ્યો, એક બીજો બી વિષય આપ્યો, આ છે. પણ મેં કીધું એ ચાલે છે, જેવો એક પદ્ધતિ હતી. મેં એટલા માટે સબ્જેક્ટ સિલેક્ટ કર્યો તે પણ સાંભળો, લગભગ 80% થી ઉપર બધા 60 વર્ષની ઉપરના છે. તમે 80% થી ઉપર હું 60 વર્ષની ઉપરના કર્મકાંડ લઉં, પોઈન્ટ પકડાય જ મારા, ક્યાં કયો વિષય કેવી રીતે લેવો એ બહુ જવાબદારીનું કામ છે. કહેવાનો મતલબ તો મેં કીધું આ કર્મો તો એટલે વાત છે, એક તો આવ્યા હોય અહીંયા આગળ કંઈક પણ પાંચ છ દિવસ જે પણ હોય અને એની અંદર વરી પાછા કર્મના ભાર ભાર માથા પર માર માર અહીંયા બરોબર છે, પણ ત્યાં એ જ કરીએ ભાર 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 આપીએ તો એ બધું એક સમજવાની જરૂર છે. દરેક વિષય ચાલશે એના જીવનની અંદર હવે સંયમના ભાવ ભાવના આવે અને એ પ્રમાણે અજીન સદાચારમય જીવન નથી બન્યું. કદાચિત કોઈ હિસાબે તો કંઈક એવા પરિણામ બને. કોઈ સમાધિ મરણની વાત કરીએ, જીવન હવે પતવા આવ્યું છે તો કોઈ બે એવી પણ વાત મૂકવામાં આવે, કયા જીવને કઈ જરૂરત છે એ પ્રમાણે માલ પીરસવામાં આવે તો અહીંયા પ્રભાવ ના બને. ઓલાને જરૂર નથી, ઓલાને ખબર પડતી નથી એ પ્રમાણેનું અત્યારે હવે એવી પોઝિશન નથી, છતાં પણ તમે અહીંયા આગળ એ વાત બીજી બધી મૂકી દેશો તો એ પ્રભાવનાનું કાર્ય નહીં બને. ક્યાં કેવી રીતે પ્રભાવના બનવી, અને ભગવાન જાણે ચરણાનુયોગની તો એવી એલર્જી થઈ ગઈ છે કે ગ્રંથ વાંચવો હોય તો એ ખૂણામાં બેસીને વાંચવો પડે છે. કેમ? એનું કારણ છે આ સમાજની દશા છે. હું તો મતલબ જોઉં છું સમાજની એવી દશા છે કે જો ભૂલથી બે ચાર પ્રવચનની અંદર મારી ચરણાનુયોગની વાત આવી જાય ને તો મારા પર લેબલ લાગી જાય કે નિલેશભાઈ આમ થોડી વ્યવહારની વધારે વાતો કરે છે, અંદર અંદર ઘુસુર પુસુર તો થઈ જ જાય. આવું જ છે, સમાજનું સ્વરૂપ જ આ છે. અને પછી વ્યવહાર આભાસી, એટલે પંડિતજીએ ચાર આભાસી શીખવાડી દીધા છે ને, એટલે આપણે શું કરીએ એકબીજા ઉપર આભાસી લગાડતા થઈ ગયા છે કે આ ભાઈ વ્યવહાર આભાસી છે, આ નીચે આભાસી છે, આ ઉભ્યા આભાસી છે, અને તું તું કોરો કટ સમ્યક દ્રષ્ટિ છે. કહેવાનો મતલબ આ દશા છે, સમાજની આ દશા છે. કહેવાનો મતલબ બહુ સમજવા જેવી વાત છે. કેમ ન ચાલે? અરે પ્રથમાનુયોગ બી ચાલે, સર્વજ્ઞ ભગવાનનું વચન છે તો કોઈ પણ અનુયોગ ચાલશે. સવાલ પ્રયોજન પર દ્રષ્ટિ હોવી જોઈએ, પ્રયોજન ઉપર દ્રષ્ટિ રાખીને તો પણ કોઈ પણ અનુયોગ વાંચશો તો તમારા સમ્યક દર્શનમાં અવશ્ય નિમિત્ત બનવાનું છે. અને પ્રયોજન ઉપર દ્રષ્ટિ રાખ્યા વગર તમે દ્રવ્યાનુયોગ પણ વાંચી લો, તમે છઠ્ઠી ગાથા વાંચી લો, 320 નંબરની ગાથી લઈ લો, પણ અહીંયાથી આતરડીમાં જેને કહેવાય કે ઉકળતો આવતો નથી તો કે તમે ગમે તેટલું વાંચી લો તમારામાં કોઈ ફરક પડવાનો નથી. કહેવાનો મતલબ આ પ્રમાણેની સ્થિતિ છે, જ્યાં જેટલું છે એમ સમજવું. ભાઈ ચલો આગળ. હવે અંતરાય, હવે આગળ જુઓ પાંચમા નંબરનું આસાદન. દૂસરો કે દ્વારા જ્ઞાન પ્રગટ કરને યોગ્ય હોને પર ભી ઉસે કાય યા વચન સે મના કરના કે તુમ ઇસ જ્ઞાન કો મત બતાવો, તુમે કુછ આતા નહીં હૈ, તુમ ક્યા બતાવોગે ઇત્યાદિ અન્ય દ્વારા પ્રકાશિત જ્ઞાન કો રોકના વો આસાદન હૈ. ખ્યાલ આવે તમે શું કહેવા માંગે છે? કોઈ વ્યક્તિ વિશિષ્ટ જ્ઞાનનો જાણકાર હોય અને એની સાથે જ કોઈ બીજા ભાઈ રહેતા હોય, તેને હમણાં કંઈક કંઈક એ પ્રમાણેનું જ્ઞાન થયું છે, હવે અહીંયા આગળ સભામાંથી પૂછે, હવે એવું બને કે સભામાંથી આ ભાઈને પૂછ્યું અને આ ભાઈને પૂછવામાં આવે કે ભાઈ આનો અર્થ જેને કહેવાય શું થાય, હવે આ ભાઈને જેને કહેવાય કે વ્યવસ્થિત આવડે, તો અહીંયા આગળ એમને જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે આમને મન વચન કાયથી એમને એ પ્રમાણે રોકવા કે નહીં એને કે હું બરાબર બતાવું છું એમ કરીને રોકવા, તો કે છે કે જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. આ બધા એક 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 અંદરમાં સલ્યા સમજો. નહીં હું બરોબર બતાવીશ, મને બરોબર આવડે છે, આનો અર્થ અમે બરાબર કરીશું, કદાચ ભલે આવા શબ્દો ના બોલે પરંતુ કદાચિત કોઈ અહીંયા આગળ પ્રવચનમાં બેસીએ છીએ ને અહીંયા આગળ કોઈ પ્રવચનકાર પ્રવચન કરે છે, સાંભળજો, તો અહીંયા કોઈ પ્રવચનકાર પ્રવચન કરે છે ને કોઈ એક ટોપિક લે છે અને એ ટોપિક બની શકે કદાચિત કોઈ એક બે વાત જેને કહેવાય કે થોડી ક્લિયર ન થઈ હોય એવું બી બની શકે, તો અહીંયા આગળ બેઠો બેઠો પોતે માન કસાઈને વસ કે આના કરતા તો હું બેસ્યો હોય તો આનો અર્થ હું વધારે સારો કરી શકું, આનો ખુલાસો અમે વધારે સારા કરી શકીએ છીએ. અને પાછું પતી ગયા પછી એમ કે છે કે આ સબ્જેક્ટ અમે ત્યાં લીધો હતો તો અમારો ઘણો સારો ચાલ્યો હતો, ઘણો સારો ચાલ્યો હતો એટલે ઘણો સારો ચાલ્યો હતો એટલે તમે સમજા કહેવાય ને, મતલબ આને અમે બરોબર સમજાવી શકીએ છીએ. તો કે આવી રીતે બીજા કોઈને રોકવા અને પોતાનું માન કસાઈ વધારવી અને બધાને દેખાડવું, તો કે છે કે જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. તું એમ પણ કરી શકતો હતો એને આગળ વધારવા માટે, એનું જેને કહેવાય કે વચન પતી જાય પ્રવચન પતી જાય પછી તું પીઠ પણ સાંભળી શકતો હતો, જાહેરમાં તું એની પ્રશંસા કરી શકતો હતો અને એમ પણ કહી શકતો હતો તમે બહુ સારો ખુલાસો કર્યો. કદાચ એક વાત બે વાત હોઈ શકે, અહીંયા આગળ આ બધા જે જીવો જે છે તે સંસારી જીવો, કર્મ ફળવાળા જીવો જે છે બધાની વાણીના નિયોગ અલગ અલગ હોઈ શકે, બધાના ક્ષયોક્ષમ જ્ઞાનના ઉગાડ અલગ અલગ હોઈ શકે, બધાની બોલવાની યોગ્યતા આ પૌદ્ગલિક યોગ્યતા બધાની અલગ અલગ હોઈ શકે છે. કોઈ કંઈક કહી શકે છે, કોઈ કંઈક કહી શકે છે, કોઈ કદાચિત બરાબર એનું ન બી બેસે. આવું બધું હોય તો કે છે કે આવી બધી વસ્તુઓને પણ ગૌણ કરવી અને એની પીઠ થાબડે છે તો કે છે કે પોતાની પાસે રહેલા જ્ઞાનાવરણ કર્મને મંદ કરે છે. બીજી બધી વસ્તુ ગૌણ કરી નાખો પણ જીનેન્દ્ર ભગવાનની વાણીનું પ્રતિપાદન કરે છે એને કદાચ બોલવું હોય તો એને બોલવા દો, એને અર્થ કરવા દો, એને પણ ઉત્સાહ વધારો, પણ એની જગ્યાએ પોતાની મોટાઈ બચાવવા માટે એ બીજા બધાને રોકે છે અને બધાની સામે રોકે છે અને એનું ઇન્સલ્ટ કરે છે તો તને જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર આશ્રવ થાય છે. આ બધા ગુમડા છે, બધા ગુમડા છે આ બધા. અને એક વાત કહું, જેટલા લૌકિક ક્ષેત્રે ગુમડા ઉત્પન્ન નથી થતા તેટલા અહીંયા આગળ અલૌકિક ક્ષેત્રે વધારે ગુમડા ઉત્પન્ન થઈ જાય છે. કારણ કે અલૌકિક ક્ષેત્રની અંદર વિદવત્તા બહુ ઓછી જોવામાં આવે, લૌકિક ક્ષેત્રમાં ઘણી બધી વિદવત્તા જોવામાં આવે. તો જ્યાં આગળ ઓછી વિદવત્તા જોવામાં આવે ત્યાં આગળ માન કસાયનું પોષણ પણ વધારે જોવામાં આવે છે અને ત્યાં આગળ એ પ્રમાણે માન કસાયનું વધારે પોષણ જોવાથી આ પ્રમાણેની ચેષ્ટા કરતો જોવામાં આવે છે. અને આવી ચેષ્ટાની અંદર એક બીજી વાત સમજો, આવી ચેષ્ટાની અંદર લૌકિક ક્ષેત્રમાં પણ તું આ પ્રમાણે સમજો કે કોઈ આવું કાર્ય કરે છે એની જગ્યાએ તું ધાર્મિક ક્ષેત્ર આ પ્રમાણે કાર્ય કરે છે તો ઓલી અપેક્ષાએ તું વધારે પાપનો બંધ કરે છે. તમે લૌકિક ક્ષેત્રની અંદર તમે એમ કહો કે ભાઈ આ મોબાઈલ જરા તમે બરાબર કે નહીં, એની અંદર તમે એમ કહી દો કે નહીં આ મને મને ફાવે છે, આ મારી લાઈન છે, હું તમને બરોબર કરી આપું, બરાબર ને? જોકે ત્યાંય દોષ લાગે છે, કારણ કે ત્યાં પણ દોષ તો લાગે છે પણ અલગ અલગ અભિપ્રાય હોય છે. એનો અભિપ્રાય બીજાને નીચો દેખાડવાનો નહીં પણ એક સામાન બરોબર કરવાનો હોય છે તો ત્યાં આગળ એવી જાતનો દોષ નથી લાગતો. પણ અહીંયા તો તારો એ પ્રમાણેનો અભિપ્રાય છે કે બીજાને નીચા પાડવાનો અભિપ્રાય છે તો અહીંયા તને નિયમથી અહીંયા જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર આશ્રવ જોવામાં આવે છે. એવી એવી જાતના અહીંયા આગળ પરિણામ જોવામાં આવે છે. આગળ જુઓ, આસાદન અન્ય કે પ્રશંસનીય અનુમોદનીય સચ્ચે જ્ઞાન મેં અપની મિથ્યા યુક્તિ સે દોષ લગાના ઉપગાત હૈ. શું કહેવા માંગે છે? કોઈ જ્ઞાની ધર્માત્માના સાચા વચનો હોય, સિદ્ધાંત અનુસાર વચનો હોય અને કોઈ પણ રીતે મિથ્યા યુક્તિથી એને ખોટા પાડવા તો અરે એમાં તો તીવ્ર જ્ઞાનાવરણ કર્મનો તો આશ્રવ થાય છે અને મૌનીનો પણ તીવ્ર બંધ થાય છે. જ્યારે એક વાત એમ આવી કે રાગ પણ બંધનું કારણ છે, મને આજે બી યાદ છે, લગભગ 8-10 વર્ષ થઈ ગયા, એક જગ્યાએ અમારે ચર્ચા થઈ હતી, હું કઈ અલગ જગ્યા પર ગયો હતો ત્યાં આગળ, અને રાગ બંધનું કારણ છે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું અને એ પ્રમાણે આધારો પણ આપતા હતા, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો જે પ્રમાણે જેને કહેવાય કે એ પ્રમાણેનો આધાર આપતા હતા. ત્યારે આર્ગ્યુમેન્ટ આવી કે અહીંયા આગળ અશુભ રાગ બંધનું તીવ્ર કારણ છે, શુભ રાગની વાત નથી, વિચાર કરો. આવા બધા આર્ગ્યુમેન્ટ કરવા તો કે વચ્ચે કહે છે કે તો અહીંયા શું થાય છે કે આવી જાતની જેને કહેવાય કે અશુભ રાગ લીધો છે ને આ લીધો છે ને તે લીધો છે એમ જેને કહેવાય કે ખોટી યુક્તિઓ કરીને પણ જ્ઞાનીના વચનને જેને કહેવાય કે એ પ્રમાણે દોષરૂપ બતાવવા તેની અંદર જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર આશ્રવનો બંધ જોવામાં આવે છે. એનું ફળ ખ્યાલ છે? એનું ફળ શું આવે છે? એનું ફળ શું આવે છે સાંભળી લેજો. હવે એનું ફળ આવી જાય છે સીધું એકિન્દ્રિયાદી ગતિ. કેમ એમ કેમ કીધું? એનું કારણ એ છે કે જ્યારે અંદરમાં સાચી વાતનો તીવ્ર વિરોધ આવતો હોય ત્યારે એમ સમજવું, જો એને અન્યથા ના લેતા અને નિયમ પણ ના બનાવી લેતા, કારણ કે કોઈ પણ જીવના પરિણામ અંતર્મુહૂર્તમાં પાછા બદલાઈ બી જાય છે એવી પણ એક વ્યવસ્થા છે, પણ આ સામાન્યપણે વાત છે. તો કે જ્યારે આટલો તીવ્ર અહીંયા આગળ જેને કહેવાય કે પરિણામ જોવામાં આવે તો સમજી જવાનું કે એનો ત્રસ્પર્યાયનો કાળ અહીંયા આગળ વધારે હવે જોવામાં આવતો નથી. જ્ઞાનાવરણ કર્મનો જેને કહેવાય કે તીવ્ર બંધ જે થાય છે કેટલા કોડા કોડી સાગરનો થાય છે? જ્ઞાનાવરણ કર્મનો જેને કહેવાય કેટલો થશે? 30 કોડા કોડી સાગરનો બંધ થાય છે. તો જ્ઞાનાવરણ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ 30 કોડા કોડી સાગરનો થાય છે. મારો પ્રશ્ન છે કે એટલો તીવ્ર બંધ જે છે તે એક ઇન્દ્રિય વાળો જીવ કરતો હશે, સંઘની પંચેન્દ્રિય વાળો કરે? નિગોદનો જીવ કરે છે કે સંઘની પંચેન્દ્રિય કરે છે? આટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે? તો કે છે કે દરેક આ પ્રમાણેની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંઘની પંચેન્દ્રિય કરે છે. અને એ જે સંઘની પંચેન્દ્રિય આવો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે છે તો કે છે કે આટલા કોડા કોડી સાગરોના બંધ કરે છે અને અહીંયા આગળ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી કરતો તો ત્રસ પર્યાય પૂરી થઈને ક્યાં ચાલ્યો જાય છે? તો કે છે કે એક ઇન્દ્રિયમાં ચાલ્યો જાય છે. હવે બીજી વાત બી સાંભળજો, એવું બી બને છે કે કદાચિત હજી એના કેટલા ભાવ બાકી હોય અને એવું બી બની જાય છે કે કદાચ એ સમજો સંઘની પંચેન્દ્રીમાં પણ ચાલ્યો જાય, અને સંઘની પંચેન્દ્રીમાં પણ ચાલ્યો જાય તો એવું બને, હવે સાંભળજો, એવું બની જાય છે કે સંઘની પંચેન્દ્રીમાં ચાલ્યો જાય અને જો એ પ્રમાણે કર્મોની અહીંયા આગળ ઉદીર્ણા થઈ જાય છે તો મંદ બુદ્ધિનો થઈને ઉત્પન્ન થઈ જાય છે. જોઈ છે મંદ બુદ્ધિવાળાઓની સ્કૂલ, આપણે બધાએ જોઈ હશે, જ્યારે સ્કૂલમાંથી છોકરાઓ છૂટે છે, મોટી ઉંમરના માતાઓ હોય છે અને નાના નાના છોકરા જે ભલે મોટી ઉંમરના થઈ ગયા હોય તો એ નાના નાના દેખાય છે, અને મોટી મોટી ઉંમરના એવા છોકરાઓને પણ હાથ પકડીને ચલાવવા પડે છે. હાથ પકડીને એટલા માટે ચલાવવા પડે છે કે એની પાસે એટલું પણ જ્ઞાનમાં વિવેક નથી રહેતું કે મારે અહીંયાથી આમ રસ્તો ક્રોસ કરવો કે આમ રસ્તો ક્રોસ કરવો, કે આ બધું શેનું ફળ ભોગવે છે, એટલે કે જ્ઞાનીની વિરાધનાનું ફળ અહીંયા આગળ ભોગવવાનું આ ફળ છે. વિચાર કરો તમે, સૂજતું નથી. એક બીજી પણ વાત યાદ રાખજો તમે, બની શકે કદાચિત મંદ બુદ્ધિનો ના થાય, મંદ બુદ્ધિનો પણ જેને તીવ્ર જેને કહેવાય વિરાધના કરે છે તે આવી રીતે મંદ બુદ્ધિમાં જઈને જેને કહેવાય કે ઉત્પન્ન થઈ જાય. એક બીજી વાત વચ્ચે કહી દઉં, રત્નકરણ સાવકાચાર વાંચજો તમે, લોકોને બુદ્ધું કહેવા, આને તો કઈ ખબર પડતી નથી એવું કેવું બોલચાલની ભાષામાં. આપણી ત્યાં કોઈ નોકર હોય, આપણી ત્યાં કોઈ એ પ્રમાણેના સર્વન્ટ હોય, અથવા તો આપણા બિલ્ડિંગનો કોઈ વોચમેન હોય, તો ગમે તેવા અપશબ્દ બોલવા કે આને તો કઈ ખબર પડતી નથી, આને તો કઈ આવડતું નથી, તો કે એવા બધા વચનો જે તીવ્ર કસાય વાળા જે છે તેનાથી પણ જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર બંધ થાય છે. ખ્યાલ નથી આવતો, તું તારા ફ્લેટમાંથી નીકળે છે ને અને અહીંયા આગળ માથા ઉપર આટલું અભિમાન પડેલું હોય છે, અને અહીંયા આગળ તું લિફ્ટના દરવાજા ખોલે છે ત્યારે તને એમ થઈ જાય છે કે હું શેઠ અને આ મારો વોચમેન ને લિફ્ટ મેન, અને એ પ્રમાણે કદાચિત કોઈ એનાથી ભૂલ થઈ જાય છે, અને તું ગમે તેવા અપશબ્દ બોલીને નીકળી જાય છે, ઓલો બિચારો ચૂપચાપ સાંભળી લે છે, પરંતુ તું અહીંયા આગળ કહે છે, સાંભળજો, અહીંયા સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે કર્મો ચૂપચાપ બેસી નથી રહેતા, એ વખતે એવો આકરો બંધ કરે છે બુદ્ધું અને ખબર નથી પડતી એ આ પ્રમાણે છે તે પ્રમાણે છે, એવા તીવ્ર વિચનોના કારણે એને જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર આશ્રમનું કારણ થતું જોવામાં આવે છે. સદાચારમય જીવનમાં માત્ર ખાલી ક્રિયાનો ઉદ્દેશ એમ નથી હોતો, આ ખાવું અને આ પીવું નહીં, પણ કોની સાથે કેવો વ્યવહાર કરવો અને કોની સાથે કેવું વર્તન કરવું તે પણ અહીંયા સદાચારમય જીવનની અંદર સાથે આવી જાય છે, અને આપણને જીનવાણી આ બધું જ જેને કહેવાય કે શીખવાડે છે. એક વાત બીજી કહી દઉં, યાદ આવે છે, સમય થવા આવે છે, સાંભળજો. વર્તમાનની અંદર જે જ્ઞાનની વિરાધના કરે છે એવું બને કે એને એ વખતે પુણ્યનો ઉદય પણ હોય, સંઘની પંચેન્દ્રીપણું પણ જોવામાં આવે છે, અને બારમાં એ પ્રમાણેનો ધન વૈભવ પણ વધારે જોવામાં આવે છે, બારમાં શેઠાઈ પણ વધારે જોવામાં આવે છે, બારમાં યશ કીર્તિનો ઉદય પણ વધારે જોવામાં આવે છે, બારમાં અનેક પ્રકારના જેને કહેવાય ઠાટ જોવામાં આવે છે, પરંતુ તે જ્ઞાનની વિરાધના કરી છે. તને બધી ચીજમાં સમજાશે પણ તત્વજ્ઞાનમાં નથી સમજાતું, તે જ્ઞાનાવરણ કર્મના ઉદયના કારણે તને નથી સમજાતું. બારમાં શેઠાઈ મળવી અલગ વાત છે, અને જ્ઞાનની અંદર આ જ્યાયક બેસવો અલગ વાત છે. જ્ઞાનની અંદર આ તત્વની વાત સમજવી મળવી, આ એક વારમાં બે વારમાં ત્રણ વારમાં પણ સમજમાં મળવી, આ ખ્યાલ આવો તો કે છે કે એ વાત અલગ છે. બારનું તને જે બધું મળી ગયું છે તો જૂના પૂર્વ કર્મના ઉદયના કારણે પુણ્યના ઉદયમાં તને મળી ગયું છે, પણ તને જે ક્ષયોપસમ જ્ઞાનનો ઉગાડ મળ્યો છે તે પૂર્વની અંદર, સાંભળજો, એ જે ક્ષયોપસમ સંઘની પંચેન્દ્રીપણું મળ્યું છે, સ્વયંસમ સંઘની પંચેન્દ્રપણું મળ્યું છે, તો કે છે કે એ તો એ પણ કઈક એવા પુણ્યના કારણે મળી જાય છે, એમાં કોઈ દમ નથી, પરંતુ એ જે ક્ષયોપસમ જ્ઞાનના ઉગાડની અંદર તત્વની અંદર હકાર આવો તેના માટે જે વિશેષ ક્ષયોપસમ જોવે તે તત્વની આરાધનાનું ફળ જોવા મળે છે, અને તું કોઈ પણ રીતે જ્ઞાનીની કે કોઈ જીન વચનની કે એ પ્રમાણેની તું વિરાધના કરે છે તો તને તીવ્ર જ્ઞાનાવરણ કર્મનો ઉદય થાય છે. આ તારી મનુષ્ય પર્યાય પતી જશે, આ તારી શેઠાઈ પતી જશે, આ તારો રૂબાબ પતી જશે, પછી શું થશે, અને કે પછી તહચે ચૈ થાવર્તન ધરે ય પરિવર્તન પૂરે કરે, વિશેષ ચર્ચા કરે.
આપણે 10 થી 10:30 રાખીએ પ્રવચન, જો આપણે બધા જો આ કબૂલ કરતા હોઈએ તો સવારમાં 10 થી 10:30 આપણે
જે આટલા દિવસ આપણને છે. હા, કાલ તો રવિવાર છે, 10 થી 11:30 છે, પણ પરમ દિવસથી આ આપણને જે લાભ મળ્યો છે, કારણ ઘણા અભિષેક પૂજામાં નથી આવી શકતા અને એ જે લાભ આપણે જઈ રહ્યો છે અને રાતના પણ નથી આવતો, તો એને પણ આપણને લાભ મળે તો અમારી ખાસ નિલેશભાઈ વિનંતી છે કે પરમ દિવસથી 10 થી 10:30 આપણે સ્વાધ્યાય રાખીશું.
આનંદેશો દસ્વરૂપે અવિનાશે હું આત્મસ્વરૂપ, શોધરૂપે અવિનાશે હું આત્મસ્વરૂપ.